એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનુસાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી જ જબરજસ્ત નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે લેટિન અમેરિકન સાહિત્યમાં ખરેખર એમ કે એક નવો ચીલો પાડ્યો હતો. મારિયો વાર્ગાસ લિયોસાની ધ ટાઈમ ઓફ ધ હીરો.
હા, અને એનું સ્પેનિશ નામ પણ એટલું જ દમદાર છે, લા સ્યુદાદ ઈ લોસ પેરોસ, એટલે કે શહેર અને શ્વાનો.
બરાબર. અને લેખક મારિયો વાર્ગાસ લિયોસા, એમના વિશે તો શું કહેવું? પેરુના 2010ના નોબેલ પુરસ્કાર વિજેતા,
અને પેલી 1960-70ના દાયકાની લેટિન અમેરિકન બૂમ ચળવળના મુખ્ય નામોમાંના એક, ગાર્સિયા માર્કેઝ, ફુએન્તેસ એમની સાથે.
હા, એ જ. અને આ નવલકથા એમની પહેલી જ 1963માં આવેલી. એવું કહેવાય છે કે અંશતઃ એમના પોતાના અનુભવો પર આધારિત છે. લીમાની લિયોન્સિયો પ્રાડો મિલિટરી એકેડેમીના એમના દિવસો.
બિલકુલ, અને એ કારણે જ કદાચ આટલી બધી શું કહેવાય વિવાદાસ્પદ પણ બની.
ઓ હા, એ વિવાદ તો જબરદસ્ત હતો. પ્રકાશિત થઈ ત્યારે પેરુમાં સૈન્ય અધિકારીઓએ તો એને દેશદ્રોહી ગણાવી દીધી હતી.
અને વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે એકેડેમીમાં જ એની હજારેક નકલો સળગાવી દેવામાં આવી હતી.
કલ્પના કરો, પણ કદાચ એનાથી જે વધારે ચર્ચામાં આવી. તો આજે આપણો ઈરાદો એ જ છે કે આ જટિલ કૃતિના સ્તરો ઉકેલીએ, એનું કથાનક, પાત્રો, એમના સંઘર્ષો, એ બધું સમજીએ. શરૂ કરીએ એની દુનિયાથી, એકેડેમીથી.
ચોક્કસ. લિયોન્સિયો પ્રાડો મિલિટરી એકેડેમી. નામ ભલે ગમે તેટલું પ્રભાવશાળી લાગે, પણ અંદરનું જગત એ સાવ અલગ છે. એકદમ બંધિયાર, દમનકારી. વાર્ગાસ લિયોસા એને ખાલી એક શાળા નથી ગણતા.
ના, એ તો જાણે પેરુવિયન સમાજનું જે એક નાનકડું પણ વધુ ક્રૂર સ્વરૂપ હોય એવું લાગે છે.
બરાબર. ત્યાં શિસ્તના નામે કઠોરતા ચાલે છે. પુરુષત્વ, પેલો મચ્છીસ્મો, એના નામે હિંસા. વ્યક્તિ તરીકે તમારી ઓળખ ભૂંસી નાખવાની કોશિશ. બસ આદેશ પાડતા રોબોટ બનાવવાના.
જાણે યુવાનોને માણસમાંથી શ્વાન બનાવવાની ફેક્ટરી. અને આ શ્વાનો એટલે કે કેડેટ્સ, એ લોકો ટકી રહેવા માટે શું કરે છે એ પણ રસપ્રદ છે.
હા, એ લોકો પોતાની એક અલગ દુનિયા ઊભી કરે છે, આ દમન સામેની પ્રતિક્રિયા જેવી. એમનું ગુપ્ત મંડળ ધ સર્કલ, એટલે કે એલ સિર્કુલો.
અચ્છા, એ એમનો પોતાનો અંડરવર્લ્ડ જેવો
કહી શકાય. એના પોતાના કાયદા, પોતાની વફાદારીની શરતો, અને એનું મુખ્ય ચલણ છે ડર અને હિંસા. એકેડેમીના જે દેખીતા નિયમો છે એની સમાંતર આ એક અંધારી સત્તા ચાલે છે, અને આ જ ભઠ્ઠીમાં આપણા મુખ્ય પાત્રો ઘડાય છે.
તો ચાલો મળીએ એમને. સુધી પહેલા કોણ યાદ આવે?
જગવાર. એના વગર તો વાત જ ન થાય. ધ સર્કલનો લીડર, એની સત્તા કોઈ પડકારી ન શકે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલો, ખૂબ હિંસક, પણ એનામાં એક શું કહેવાય, એક અજીબ પ્રકારની વફાદારી પણ છે પોતાના ગ્રુપ માટે.
જાણે જંગલનો કાયદો જાણતો હોય અને એની બિલકુલ સામે બીજો છેડો.
રિકાર્ડો આરાણા, બિચારો, એનું નામ જ પાડી દીધું છે ધ સ્લેવ, ગુલામ. એટલો સંવેદનશીલ, ડરપોક, અક્રૂર દુનિયામાં સાવ અયોગ્ય. એનું એકમાત્ર આશ્વાસન એટલે તેરેસા નામની એક છોકરી પ્રત્યેની એની લાગણી.
અને આ બેની વચ્ચે સીતુ જેવો,
આલ્બેર્ટો ફર્નાન્ડિસ, ધ પોએટ. હા, આલ્બેર્ટો કવિ, મધ્યમ વર્ગનો, ભણેલો, હોશિયાર. એ પણ સંવેદનશીલ છે, પણ એ ટકી રહેવાનો રસ્તો અલગ રીતે શોધે છે. લખીને,
મતલબ
બીજા કેડેટ્સ માટે પ્રેમપત્રો લખી આપે, પૈસા માટે થોડી શૃંગારિક વાર્તાઓ પણ લખે. એની કલમ એનું રક્ષણ છે એમ કહી શકાય.
રસપ્રદ.
અને બીજા મહત્વના પાત્રો?
લેફ્ટનન્ટ ગેમ્બોઆ, એ અધિકારી છે, આદર્શવાદી, કડક છે પણ ન્યાયમાં માને છે. સંસ્થાના નિયમો, સૈનિકનું સન્માન, એ બધામાં એને ઊંડો વિશ્વાસ છે.
અને તેરેસા?
તેરેસા મુખ્ય સ્ત્રી પાત્ર, એકેડેમીની બહારની દુનિયાનું, નિર્દોષતાનું, સામાન્ય જિંદગીનું પ્રતીક. ઘણા પાત્રો જેમ કે અરાના, આલ્બર્ટો, જગુઆર પણ એના તરફ ખેંચાય છે. જાણે અંધારામાં એક નાનું ટમટમતું અજવાળું. વાર્તાની શરૂઆત જ એકદમ નાટકીય છે.
ધ સર્કલવાળા નક્કી કરે છે કે રસાયણશાસ્ત્રની પરીક્ષાનું પેપર ચોરવું છે.
જાણે કોઈ મિલિટરી ઓપરેશન પ્લાન કરતા હોય.
બરાબર. પાસા ફેંકાય છે અને આ કામ આવે છે કાવા નામના એક કેડેટના માથે. એ જાય છે, પેપર ચોરી પણ લે છે, પણ ભાગતી વખતે ઉતાવળમાં એનાથી બારીનો કાચ તૂટી જાય છે. બસ આ એક નાનકડી ભૂલ
અને આ ભૂલ મોંઘી પડે છે. એકેડેમીનું તંત્ર એલર્ટ થઈ જાય છે.
તપાસ શરૂ થાય.
હા, લેફ્ટનન્ટ ગેમ્બોવા અને બીજા અધિકારીઓ કામે લાગી જાય છે અને સજા આખી ટુકડીને બેરેકમાં કેદ. જ્યાં સુધી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી કોઈ રજા નહીં.
આ સ્થિતિમાં કેડેટ્સ પર શું વીતતી હશે?
ખાસ કરીને અરાના પર.
એજ રિકાર્ડો અરાના, ધ સ્લેવ, એ તો ભાંગી પડે છે. એના માટે આ કેદ એટલે તેરેસાથી દૂરી. એને વીકેન્ડ પર મળવા જવાનું એના માટે બહુ જ જરૂરી હતું. દિવસો જાય છે, દબાણ વધતું જાય છે.
અને આ દબાણ એને એક એવા નિર્ણય તરફ ધકેલે છે જે બધું બદલી નાખશે.
હા, તેરેસાને મળવાની તીવ્ર ઈચ્છા અને આ કેદની હતાશા, એના ભાર નીચે અરાના એવું પગલું ભરે છે જે કેડેટ્સના પોતાના અલિખિત કાયદાનો ભંગ છે. એ ગુપ્ત રીતે લેફ્ટનન્ટ ગેમ્બોઆ પાસે પહોંચી જાય છે
અને
કાવાનું નામ આપી દે છે અને રજા મળી જાય છે.
પણ એની કિંમત ચૂકવવી પડશે, કારણ કે ધ સર્કલ અને ખાસ તો જગવાર એ આ ભૂલવાના નથી. સ્ક્વીલર એટલે કે બાતમીદાર બનવાની સજા તો મળવાની જ હતી.
એકદમ સાચું. જગુઆર બહુ ઝડપથી સમજી જાય છે કે આ કોનું કામ છે. અરાના પર સ્ક્વીલરનું લેબલ લાગી જાય છે. એ સાવ એકલો પડી જાય છે. કોઈ એની સાથે વાત નથી કરતું. ધમકીઓ મળે છે. સતત ડરમાં જીવે છે.
કેવી ભયાનક સ્થિતિ.
અને પછી આવે છે દિવસ. લીમાની બહાર પહાડોમાં લશ્કરી તાલીમ ચાલી રહી હોય છે. ગોળીબાર, ધુમાડો, એક અંધાધૂંધી જેવો માહોલ. અને એ જ વખતે એક ગોળી સીધી રિકાર્ડો અરાનાના માથાના પાછળના ભાગમાં વાગે છે. એ ત્યાં જ મૃત્યુ પામે છે.
ઓહ, અને અધિકારીઓ?
અધિકારીઓ? એમને તો પોતાની અને સંસ્થાની આબરૂ બચાવવાની પડી છે. તરત જ જાહેરાત કરી દે છે આ એક અકસ્માત હતો, કોઈ ભટકી ગયેલી ગોળી વાગી ગઈ. વાત પર પડદો પાડી દેવાની કોશિશ.
પણ શું બધા આ વાત માની લે છે, ખાસ કરીને આલ્બેર્તો જે અરાનાનો મિત્ર હતો?
ના, આલ્બેર્તોના મનમાં શંકા ઘર કરી જાય છે. એને લાગે છે કે આ અકસ્માત નથી, આ જગવારે લીધેલો બદલો છે, હત્યા છે. અને એનો પોતાનો અંતરાત્મા પણ એને ડંખે છે.
કેમ?
કારણ કે થોડા સમય પહેલા જ તેરેસા બાબતે એનો અને અરાનાનો ઝઘડો થયો હતો. એને અપરાધભાવ થાય છે. શું હું પણ ક્યાંક જવાબદાર છું? આ બધું મળીને એને ચૂપ રહેવા દેતું નથી.
પણ બોલવું એટલે જગવાર સામે પડવું અને કેડેટ્સના નિયમ તોડવા,
એ જ મોટો સંઘર્ષ છે. એક તરફ જીવનો ડર, બીજી તરફ સત્ય અને ન્યાયનો અવાજ. અને અંતે એ હિંમત ભેગી કરે છે. એ સીધો લેફ્ટનન્ટ ગેમ્બોઆ પાસે જાય છે
અને
જગવાર પર અરાનાની હત્યાનો આરોપ મૂકે છે. આ નવલકથાનો એક મોટો વળાંક છે. હવે આલ્બેર્તો અને ગેમ્બોઆ સીધા જ આઠી સિસ્ટમ સામે ઊભા છે.
ગેમ્બોઆ જે આદર્શવાદી અધિકારી છે, એ આ આરોપને કેવી રીતે લે છે? એ શું કરે છે?
ગેમ્બોઆ પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે. એ આલ્બેર્તોની વાતને ગંભીરતાથી લે છે. ગુપ્ત રીતે તપાસ શરૂ કરે છે. જગવારની પૂછપરછ કરે છે. અલબત્ત જગવાર તો સાફ ઇન્કાર કરી દે છે.
સ્વાભાવિક છે.
ગેમ્બોઆ આલ્બેર્તોનું નિવેદન વારંવાર લે છે અને સૌથી મહત્વનું, એ અરાનાની ખોપરીમાંથી મળેલી ગોળીનું ગુપ્ત રીતે બેલિસ્ટિક એનાલિસિસ કરાવે છે. એ જાણવા માગે છે કે એ ગોળી જગવારની રાઇફલમાંથી જ છૂટી હતી કે કેમ. એ ન્યાય માટે બધું કરવા તૈયાર છે.
પણ શું સંસ્થા, પેલી સિસ્ટમ, એ સત્ય જાણવા માંગે છે કે પછી એને દબાવી દેવા માંગે છે?
અહીં જ પેચ છે. એકેડેમીના મોટા અધિકારીઓ, ખાસ કરીને કર્નલ, એમને આ તપાસમાં સત્યની નહીં પણ સંસ્થાની બદનામી દેખાય છે. જો હત્યા સાબિત થાય તો મોટું સ્કેન્ડલ થાય, એમની પ્રતિષ્ઠાનું શું?
એટલે એમનો ઉદ્દેશ્ય તપાસ રોકવાનો છે.
બરાબર. અને એ માટે એ લોકો આલ્બેર્તોને ટાર્ગેટ બનાવે છે. એને ચૂપ કરાવવો પડશે.
કઈ રીતે? બ્લેકમેલ?
હા, ક્રૂર રીતે. એમને ખબર પડે છે કે આલ્બેર્તો પૈસા માટે શૃંગારિક વાર્તાઓ લખતો હતો. એને ઓફિસમાં બોલાવવામાં આવે છે. એ વાર્તાઓ એના મોઢા પર ફેંકવામાં આવે છે.
ઓ નો.
અને ધમકી અપાય છે, કાં તો જગવાર પરનો આરોપ પાછો ખેંચી લે, નહીંતર આ બધી ગંદકી એના પરિવાર સુધી પહોંચશે અને એને એકેડમીમાંથી કાઢી મૂકવામાં આવશે, જાહેરમાં બદનામ કરવામાં આવશે.
આ તો બહુ મોટો ધક્કો લાગે આલ્બેર્તોને. એની પેલી નૈતિક હિંમતનું શું થાય છે?
એ ભાંગી પડે છે. એક યુવાન છોકરો આટલા મોટા દબાણ સામે એકલો, એ શું કરે? ડર અને લાચારી એના પર હાવી થઈ જાય છે. એ હાર માની લે છે.
એટલે
એ આરોપ પાછો ખેંચી લે છે?
હા, એ એક નિવેદન પર સહી કરી દે છે કે એણે ઉતાવળમાં ભૂલથી આરોપ મૂક્યો હતો, અને આમ અકસ્માતની જે સત્તાવાર વાર્તા હતી એ ફરીથી સ્થાપિત થઈ જાય છે. સિસ્ટમ જીતી જાય છે.
અને ગેમ્બોઆ જીણે સત્ય માટે આટલી મહેનત કરી એનું શું થાય છે?
એ પણ સજા આપે છે. ગેમ્બોઆની પ્રામાણિકતા જ એનો ગુનો બની જાય છે. કર્નલ એના પર બેજવાબદારી અને ઉપરી અધિકારીની આગ્રાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકે છે.
મતલબ એની કારકિર્દી ખતમ.
લગભગ. એને સજા તરીકે દૂર પહાડોમાં કોઈ અંતરિયાળ જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જાણે એક પ્રકારનો પ્રોફેશનલ દેશ નિકાલ. સંસ્થા સ્પષ્ટ સંદેશ આપે છે, જો અમારા જેવા નહીં બનો તો તમારી અહીં કોઈ જગ્યા નથી. આ બધી ગણમથલમાં જગુઆરનું પાત્ર મને વધુને વધુ જટિલ લાગી રહ્યું છે. શરૂઆતમાં એકદમ વિલેન જેવો લાગે, પણ શું એ એટલો સીધો છે?
જરાય નહીં. વાર્ગાસ લ્યોસા એના ભૂતકાળમાં આપણને લઈ જાય છે. ફ્લેશબેક દ્વારા આપણને એની ગરીબી દેખાય છે, મા બાપની ઉપેક્ષા, શેરીઓમાં મોટા થવાની મજબૂરી, એની હિંસા ક્યાંથી આવી એ સમજાય છે.
અને એનામાં પણ ક્યાંક સંવેદનશીલતા છુપાયેલી છે, ખાસ કરીને તેરેસા સાથેનો એનો જૂનો સંબંધ. એ ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ નથી, પણ ગ્રે કેરેક્ટર છે. અને અંત તરફે પોતે એક અણધાર્યું પગલું ભરે છે, નહીં? હા, એ ખરેખર આશ્ચર્યજનક છે. જગુઆર ધ સર્કલના સન્માન ખાતર કહો કે પોતાના કોઈ અલગ કારણસર પોતે અધિકારીઓ પાસે જાય છે અને અરાનાની હત્યાની ખોટી કબૂલાત કરે છે.
શું વાત છે! પણ હવે એનો કોઈ અર્થ ખરો?
ના, બહુ મોડું થઈ ગયું છે. અધિકારીઓ હવે આ કેસ ફરી ખોલવા માંગતા જ નથી. એ બંધ થઈ ચૂક્યો છે, એટલે જગુઆરની આ કબૂલાતની પણ કોઈ નોંધ લેતું નથી. એનું આ બળવાખોર પગલું પણ જાણે વ્યર્થ જાય છે. સિસ્ટમ એટલી મજબૂત છે.
નવલકથાનો અંત આપણને થોડા વર્ષો આગળ લઈ જાય છે. હવે એક કેડેટ્સ મોટા થઈ ગયા છે, એકેડેમીની દુનિયા પાછળ છૂટી ગઈ છે. હવે તેઓ શહેરમાં, એટલે કે લીમાના સામાન્ય જીવનમાં ગોઠવાઈ ગયા છે.
પેલી ક્રૂરતા, હિંસા, બળવો બધું શાંત થઈ ગયું છે. આપણે ફરી મળીએ છીએ આલ્બેર્ટોને. કેવો છે એ હવે?
આલ્બેર્ટો હવે સેટ થઈ ગયો છે. સફળ પ્રોફેશનલ, પૈસાદાર ઘરમાં લગ્ન, આરામદાયક જીવન, એ સંપૂર્ણપણે એ વ્યવસ્થાનો ભાગ બની ગયો છે જેનો એક સમયે એણે વિરોધ કરવાની કોશિશ કરી હતી.
પેલી નૈતિક હિંમતની ક્ષણ જાણે ભૂલાઈ ગઈ.
હા, જાણે કોઈ જૂનું ધૂંધળું સ્વપ્ન હોય. એ સમાજે જેવો બનાવ્યો એવો બની ગયો છે. અને જગુઆર, પેલો હિંસક જંગલી નેતા, એનું શું થયું?
એનું પરિવર્તન કદાચ સૌથી વધુ આશ્ચર્ય પમાડે એવું છે. જગુઆર હવે એક બેંકમાં ક્લાર્ક છે, એક સામાન્ય આદરણીય નોકરી.
ખરેખર?
હા, અને એણે લગ્ન કર્યા છે તેરેસા સાથે. એના અંદરનો જે ગુસ્સો હતો, હિંસા હતી, એ બધું જાણે શાંત થઈ ગયું છે. સમાજે એને પણ પાળી લીધો છે.
મતલબ જેઓ એક સમયે શ્વાન હતા એ હવે સમાજના પાળેલા બની ગયા. અંતે તો સિસ્ટમ જ જીતી.
હા, પેલો હીરોનો સમય, યુવાનીનો જોશ, નૈતિકતા માટે લડવાની એક ક્ષણિક તક, એ બધું જાણે વહી ગયું.
આખી નવલકથા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. સૌથી પહેલો અને સ્પષ્ટ છે મચીઝમો, એટલે કે હિંસક પુરુષત્વની આકરી ટીકા.
બિલકુલ. એકેડેમી કેવી રીતે છોકરાઓને આક્રમક, ભાવનાહીન અને બીજા પર વર્ચસ્વ જમાવનારા બનવાનું શીખવે છે એનું ચિત્રણ અદ્ભુત છે. સંવેદનશીલતાને ત્યાં નબળાઈ ગણાય છે.
અને એની સાથે જોડાયેલો છે સંસ્થાકીય ભ્રષ્ટાચારનો મુદ્દો. આ મિલિટરી એકેડેમી જાણે આખા પેરુવિયન સમાજનું જ પ્રતિબિંબ છે.
સાચી વાત. જ્યાં સત્ય કે ન્યાય કરતા સંસ્થાની આબરૂ વધારે મહત્વની છે, અરાનાના મૃત્યુને દબાવી દેવું, ગેમ્બોઆ જેવા પ્રામાણિક માણસને સજા કરવી, એ બધું એ જ બતાવે છે.
અને એક રીતે યુવાનોની નિર્દોષતાના નાશની કથા પણ કહી શકાય. મોટા થવાની પ્રક્રિયામાં આદર્શો કેવી રીતે ખોવાઈ જાય છે.
ચોક્કસ. એકેડેમી એક એવી જગ્યા છે જ્યાં યુવાનોની નિર્દોષતા, એમની વ્યક્તિગતતા કચડાઈ જાય છે. તેઓ ટકી રહેવા માટે શિકારી બનતા શીખે છે. આલ્બેર્ટોની આખી સફર એ જ દર્શાવે છે.
બીજા કયા વિષયો ધ્યાનમાં આવે છે?
સામાજિક વર્ગભેદ, એ પણ બહુ મહત્વનો છે. પેરુનું જે વર્ગ આધારિત સમાજનું માળખું છે એ એકેડેમીમાં પણ દેખાય છે. આલ્બેર્ટોનો મધ્યમ વર્ગ, જગુઆરની ગરીબી, એ એમના નિર્ણયોને અસર કરે છે.
અને વિશ્વાસઘાત, એ તો લગભગ દરેક સ્તરે દેખાય છે.
હા, અરાના સર્કલ સાથે વિશ્વાસઘાત કરે છે, આલ્બેર્ટો પોતાના અંતરાત્મા સાથે, અને સંસ્થા પોતે પોતાના સિદ્ધાંતો સાથે. આ નવલકથા એ પણ સવાલ ઉઠાવે છે કે ભારે દબાણ હેઠળ નૈતિક હિંમત ટકાવી રાખવી કેટલી મુશ્કેલ છે.
અને ચૂપ રહેવું એ પણ એક પ્રકારની ભાગીદારી જ છે, નહીં?
બરાબર. આલ્બેર્ટોની પેલી હિંમતની ક્ષણ અને પછી એનું ભાંગી પડવું એ જ બતાવે છે.
આટલા બધા જટિલ વિષયો અને પાત્રોને રજૂ કરવા માટે વાર્ગાસ લ્યોસાની શૈલી પણ કમાલની છે. એમણે જે રીતે વર્ણન કર્યું છે.
હા, એ સમયે તો એ ક્રાંતિકારી ગણાયું હતું. એક જ પાત્રના દૃષ્ટિકોણથી કહેવાને બદલે તેઓ સતત વ્યૂ પોઈન્ટ બદલતા રહે છે. ક્યારેક આલ્બેર્ટો, ક્યારેક ગેમ્બોઆ, ક્યારેક જગુઆર.
અને ભૂતકાળ અને વર્તમાનને ભેળવી દેવાની રીત, ફ્લેશબેકનો ઉપયોગ.
બરાબર. અને પેલી એમની ખાસ ટેકનિક વાસોસ કોમ્યુનિકેન્ટેસ.
હા, એ સમજાવો ને જરા.
એમાં એવું હોય કે જાણે જુદા જુદા સમય અને સ્થળના સંવાદો એકબીજા સાથે જોડાઈ જાય. એક પાત્ર વર્તમાનમાં કંઈક બોલતું હોય અને એ જ વાક્ય જાણે ભૂતકાળના કોઈ બીજા પાત્રના મોડેથી પૂરું થતું હોય. એનાથી એક અલગ જ અસર ઊભી થાય છે.
વાહ. અને પ્રતીકોનો ઉપયોગ પણ ઘણો કર્યો છે એમણે.
હા, જેમ કે આખી એક એકેડેમી જ એક પિંજરું છે, અથવા પેરુનું નાનું રૂપ કેડેટ્સ માટે ડોગ્સ શબ્દ વપરાય છે, એ માનવતાના પતન તરફ ઇશારો કરે છે. અને શહેર લીમા એ જાણે મુક્તિનું પ્રતીક છે.
ભલે મુક્તિ સમાધાનવાળી હોય.
હા, એકંદરે આ એક એવી નવલકથા છે જે વાચકને હચમચાવી નાખે છે. સરળ નથી, પણ બહુ ઊંડી છે. સત્તા, સમાજ, વ્યક્તિની નૈતિકતા એના વિશે વિચારવા મજબૂર કરે છે.
ખરેખર મને લાગે છે કે આ કથા આપણને એ શીખવે છે કે કેવી રીતે સત્તા અને સંસ્થાકીય માળખા ઘણીવાર વ્યક્તિની નિર્દોષતા અને એની નૈતિક હિંમતને કચડી નાખે છે.
અને એ સવાલ હંમેશા આપણી સામે ઊભો રહે છે કે આવી ભ્રષ્ટ વ્યવસ્થામાં સાચી હિંમત અને પ્રામાણિકતા માટે ખરેખર કોઈ જગ્યા છે ખરી? યુવાનીનો આદર્શવાદ શું પુખ્ત જીવનના સમાધાનો સામે ટકી શકે? આ પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.